समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। हेमा छठी गाथा अपने घणो खरो भाग पूरो कर्यो छे। हवे छठी गाथाना भावार्थ मा अपने नीचे लईए। छठी गाथा नो भावार्थ अहींया भावार्थ मा ज नीचे थी जे वात करी छे ए आपणे लईए के आ हूँ जाणनारो छू ते हूँ ज छू अन्य कोई नथी। पोते एक नायक छे अने बधी अवस्थामां पोते एक नायक ज रह्यो छे। कि परने जाणे छे त्यारे पण पोते एक नायक रह्यो छे अने ए वखते जे ज्ञाननी पर्याय छे ए एनुं पोतानुं कार्य छे बीजानुं कार्य नथी। અને એવું એ જ્ઞાન કરે છે ત્યારે એ ભલે જ્ઞેય આકારે કહેવાય પણ એ ખરેખર તો એ જ્ઞાન આકાર જ રહ્યો છે અને જ્ઞેયકૃત શુદ્ધતા પણ એનામાં વ્યાપી નથી અને એને કોઈ જ્ઞેયનું આધીનપણું પણ થયું નથી ત્યારે એ જાણનારો જ્ઞાયક પોતે હું જ છું અન્ય કોઈ નથી એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે। જે જણાવ્યું છે એ પણ પોતાનું સ્વરૂપ જ જણાવ્યું છે। જાણનારો પણ પોતે જ છે એટલે જ્ઞાન જ્યારે કરે છે જ્ઞપ્તિની ક્રિયા થાય છે ત્યારે એમાં જે જણાય છે જ્ઞાનમાં જે આવે છે તે પોતે જ આવે છે। બીજો કોઈ આવતો નથી એને બીજાની કોઈની અપેક્ષા નથી બીજાની કોઈની મદદની જરૂર નથી સહાયની જરૂર નથી બીજાના આશ્રય કરવાની પણ જરૂર નથી। પોતે પોતાના આશ્રય પોતાને જાણે છે અને એમ જ્યારે જાણે છે એવું પોતે અનુભવે છે ત્યારે એ ખરેખર પોતે પોતાની જાણવારૂપ ક્રિયાનો કરતા થાય છે અને જાણ્યું છે તે જ્ઞાન છે તે પોતાનું જ્ઞાન છે પોતે એવા જ્ઞાન રૂપે પરિણમી ગયો છે એટલે એમાં કર્તા અને કર્મ બંને પોતે જ છે। એમાં કોઈ દ્વેત રહેતો નથી એમાં કોઈ દ્વેત રહેતો નથી બેપણું છે જ નહીં એમાં બેપણાની વાત જ નથી। કાર્ય થાય છે તો પણ એ વખતે પણ એ પોતે જ છે કે જાણનારી જ્ઞાનની પર્યાયમાં એ ભગવાન આત્મા જ જણાય છે અને એ જાણવાની ક્રિયા કરનારો પણ ભગવાન આત્મા પોતે જ છે। આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે આ શુદ્ધ નયનો વિષય છે। અન્ય પર સંયોગ જનિત ભેદો છે પરને કારણે પરના સંયોગને લીધે જે ભેદ છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે। પરને જાણવાની વાત કરીએ ને એ જે કંઈ પર્યાય પરને જાણવાવાળી પર્યાય વિકારી પર્યાય જે છે એ બધું ભેદરૂપ છે અને એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે। અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એટલા માટે કે એ જે પર્યાય થઈ છે એ પર્યાય છે તો જીવની જ એ પર્યાય જ્યારે પરને જાણવા તરફ વળી છે ત્યારે છે તો જીવની જ પોતાની જ પર્યાય તો છે। એટલે એ રીતે જોવા જઈએ તો એ કંઈ છે જ નહીં એમ વાત તો નથી છે તો એની પોતાની જ પર્યાય એ શુદ્ધ પર્યાય હોય કે અશુદ્ધ પર્યાય હોય ખરેખર તો બંને પર્યાય એની પોતાની જ થાય છે। પણ અહીંયા જે વાત કરવી છે આપણે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એટલે જે પોતાને દ્રવ્ય અપેક્ષાએ પર્યાય વિનાનો પોતાને જે જણાય છે એ વિષયની વાત કરવી છે એ જ પોતે છે અને એ દ્રષ્ટિનો વિષય છે એમ જણાવવું છે। એટલે જે શુદ્ધ નયનો વિષય છે એ જ દ્રષ્ટિનો વિષય છે એ વાતને મુખ્ય કરી એને સમજાવવાની છે। એટલે એ બધા ભેદરૂપ જ્યાં પણ ભેદ આવે છે એને તો પછી આપણે વ્યવહાર કહીએ છીએ એટલે અહીંયા એમ કે છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો. વ્યવહાર તરફ દ્રષ્ટિ કરતા, વ્યવહાર તરફ દ્રષ્ટિ કરતા ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં જવાય જ નહીં. પર્યાય તરફ દ્રષ્ટિ કરતા ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં જવાય જ નહીં. ભેદ તરફ દ્રષ્ટિ કરતા ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં જવાય જ નહીં. આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી, એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે, અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે, અને આ શુદ્ધ નયનો વિષય છે. જાણનારો જ્ઞાયક ભગવાન આત્મા પોતે જ છે, અને એ જ્યારે જાણે છે ત્યારે જે જાણવાની ક્રિયા થઈ અને જે કર્મ તરીકે એને જ્ઞાન થયું, એટલે કર્તા અને કર્મ એ બંને પોતે જ છે. જ્ઞાન પોતાનું જ થયું, જ્ઞાનનો કરનારો પણ પોતે જ છે, એટલે કર્તા અને કર્મ જુદા નથી. અને આ કર્તા અને કર્મ જુદા નથી એ વખતે એ જ્ઞાયક પોતે જ છે, એ જ્ઞાયક પોતે જ છે, અને એને અહીંયા એ શુદ્ધ નયનો વિષય કરો. એ શુદ્ધ નયનો વિષય છે એ આગળ શાસ્ત્રમાં એમ પણ આવે છે કે શુદ્ધ નયનો વિષય છે જે એ જ દ્રષ્ટિનો વિષય છે. ત્રિકાળ જ્ઞાયક પોતે શુદ્ધ નયનો વિષય, શુદ્ધ નયનો વિષય છે, એટલે કે એને એના તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અને જે નય છે, જે અપેક્ષા જે રહી છે, એ અપેક્ષામાં એ જ્ઞાનનો અંશ કેવો છે, તો એ શુદ્ધ નય છે, એ શુદ્ધ નય છે. અને એ શુદ્ધ નયનો જે વિષય છે એ જ ભગવાન આત્મા એ દ્રષ્ટિનો વિષય છે. એટલે પછી શુદ્ધ નયને પણ દ્રષ્ટિનો વિષય કહી દેવામાં આવ્યો છે શાસ્ત્રમાં. એ પછી શુદ્ધ નયને પણ દ્રષ્ટિનો વિષય કહેવામાં આવ્યો છે એ અપેક્ષાથી. અહીંયા આગળ કહે છે કે આ શુદ્ધ નયનો વિષય છે, અને અન્ય પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો. ભેદરૂપ દ્રષ્ટિ કરવામાં આવે એટલે એ વ્યવહાર નય જ કહેવાય. કોઈ પણ વસ્તુને ભેદ કરીને જાણવી, ભલે સત્ય હોય તો પણ એને પછી વ્યવહાર જ નામ આપવામાં આવે. એ શુદ્ધ પર્યાય હોય તો પણ પર્યાય જે છે એ અને દ્રવ્ય બંને જુદા એવો ભેદ કરવામાં આવે તો એ પછી વ્યવહાર થઈ જાય છે. અપેક્ષા ત્યાં શું છે? તો કે ત્રિકાળી દ્રવ્ય જે ક્યારેય બદલાતું નથી એ ધ્રુવની અપેક્ષાએ એ ભેદ પાડવા, એ ભેદ પાડવા. શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની અંદર પણ જો તમે ગુણ ગુણીના ભેદ પાડો ને, તો એવા ભેદ પાડવાથી સમ્યક દર્શન થતું નથી, કે આત્મામાં જવાતું નથી, કે એ દ્રષ્ટિનો વિષય જે છે એ બનતો નથી. દ્રષ્ટિ આત્મા તરફ કરવી છે ત્યારે એમાં ભેદ આવશે તો પછી એ આત્મા તરફ દ્રષ્ટિ થશે નહીં. દ્રષ્ટિ જેની તરફ કરવી છે એ અખંડ હોય, એમાં ભેદ હોય નહીં, એટલે સુધી કે ગુણ ગુણીનો ભેદ પણ એમાં ચાલે નહીં, ગુણ ગુણીનો ભેદ પણ હોય નહીં. અને ખરેખર તો એવું જ છે, આપણે જે જાણીએ છીએ એ કોઈ પણ વસ્તુને જાણીએ ને ત્યારે એને આપણે ટુકડા ટુકડા કરીને જાણીએ છીએ, એને જાણવા માટે થઈ અને ભેદ કરીને જાણીએ છીએ, કે કોઈક અપેક્ષાઓથી જાણીએ છીએ, પણ મૂળ વસ્તુ કંઈ એવી નથી, વસ્તુ તો વસ્તુ રૂપે જ છે. એ જાણવા માટે થઈને આપણે ભેદ કરીએ છીએ. ભેદ શા માટે કર્યા? જાણવા માટે. આત્મા તો આત્મા જ છે, એમાં પછી દ્રવ્ય ગુણ પર્યાય આવા ભેદ કરવા, અથવા પછી ગુણની અંદર પણ ગુણોના નામ લઈને વાત કરવી, અનંત ગુણો એમ ભેદ કરવા, એમ ગુણ ગુણીનો ભેદ કરવો, આ બધું શેને માટે કરીએ છીએ? કે એ જાણવા માટે. એ જાણવા માટે એ વસ્તુ જે કરવામાં આવે છે એ દ્વારા એની તરફ દ્રષ્ટિ કરી અને એમાં જવાતું નથી. જેને આત્મામાં જવું છે, સ્વરૂપમાં જવું છે, એને એવા ભેદની કલ્પનાને છોડવી પડશે. સત્ય છે છતાં પણ એ છોડવું પડશે. એટલે ભેદરૂપ જે કંઈ છે એને વ્યવહાર કહેવામાં આવે. એમાં અપેક્ષા શું છે? કે ભેદ પાડીને વાત કરવામાં આવી તો એ દ્રષ્ટિનો વિષય બનતો નથી, એટલે એ બધું વ્યવહાર જ છે. પર્યાય માત્ર ને વ્યવહાર કહી દીધી. કેમ? પર્યાય શુદ્ધ હોય તો પણ એને વ્યવહાર કહેવામાં આવે. ક્યારે કહેવામાં આવે એ રીતે શુદ્ધ પર્યાયને પણ, કે જ્યારે દ્રષ્ટિનો વિષય દર્શાવવો હોય ત્યારે શુદ્ધ પર્યાય છે એને પણ વ્યવહાર કહેવામાં આવે. હવે શુદ્ધ પર્યાયને કોઈક વખત એ નિશ્ચયને પણ કહેવામાં આવે, પણ ત્યાં કોઈક અપેક્ષા દર્શાવવી હોય કે જે પર્યાય છે એ જ દેખાય છે ને એ દ્વારા જ એ દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે એમ કરીને સમજાવવું હોય ત્યારે એ જુદી રીતે કહેવામાં આવે. પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે, દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે તો પર્યાયને પણ એમ જ કહેવામાં આવે કે એ પણ વ્યવહાર જ છે. દ્રષ્ટિનો શુદ્ધ વિષય બતાવવો છે એટલે ધ્રુવની જ વાત કરવી છે કે જેના તરફ દ્રષ્ટિ કરી શકાય છે અને સ્થિરતા કરી શકાય છે. પર્યાય બદલાતી વસ્તુ છે, એના તરફ સ્થિરતા થતી નથી. સમ્યક દર્શન જેને થયું છે એને સમ્યક દર્શનની પર્યાય એને સ્મરણમાં આવે ને એનું સ્મરણ કરતા કરતા એને સ્વરૂપમાં જવાય એમ બનતું નથી. કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જ્યારે એની વાત ચાલતી હોય ત્યારે એ પર્યાય શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય હોય તો પણ એને ગૌણ કરી દેવામાં આવે, તો પણ એ પર્યાયને વ્યવહાર કહેવામાં આવે. ખરેખર શુદ્ધ પર્યાય જે છે, નિર્મળ પર્યાય છે, એ દ્રવ્યની જ છે, તે છતાં પણ નિર્મળ પર્યાય જે છે એને પણ એ વ્યવહાર કહેવામાં આવે અથવા તો પરભાવ કહેવામાં આવે. કેમ? કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવો છે ને એટલા માટે એમ કહેવામાં આવે છે. તો અહીંયા એ વાત ચાલે છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્ય ની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહાર નય જ છે એમ આશે જાણવું. ભાવાર્થમાં અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાદરૂપ છે તેથી અશુદ્ધ નયને, એના પછીના પાના ઉપર એટલે પાના નંબર 17 ઉપર અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 51 ઉપર ભાવાર્થમાં અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાદરૂપ છે તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવું. શું કહે છે? અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો, સ્યાદવાદ રૂપ છે એટલે અપેક્ષા ત્યાં લાગુ પડે છે, છતાં પણ એને એમ નહીં માનવું કે હંમેશ માટે અસત્યાર્થ છે એમ નહીં માનવું. એ છે, એનું અસ્તિત્વ તો છે જ, કેમ કે પર્યાય તો થાય જ છે ને, શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારે પર્યાય જે થાય છે તો એ પર્યાયનો કરનારો ખરેખર જોવા જઈએ તો કોણ છે? એ અજ્ઞાન અવસ્થામાં એ જીવ એ વિકારી ભાવનો કરતા થાય છે અને જ્ઞાન અવસ્થામાં એ પોતે શુદ્ધ ભાવનો કરતા થાય છે. એટલે બંને વખતે પર્યાય જે થાય છે એ તો જીવની જ થાય છે. એટલે એ વાત અહીંયા કહે છે, કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. એ શુદ્ધતા હોય કે અશુદ્ધતા, એટલે શુદ્ધ પર્યાય થાય કે અશુદ્ધ પર્યાય થાય, શુદ્ધ પર્યાય થાય છે ત્યારે દ્રષ્ટિ આત્મા તરફ જાય છે અને શુદ્ધ પર્યાય થાય છે, નિર્મળ પર્યાય થાય છે, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય થાય કે કેવળ જ્ઞાનની પર્યાય થાય. જો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો કેવળ જ્ઞાનની પર્યાય થાય, એટલે એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય થાય છે. અને એની દ્રષ્ટિ પરના લક્ષ્ય થઈ છે, વિભાવ ભાવે પરિણમન કરે છે, તો એ વખતે જે પર્યાય થાય છે એ પણ એની જ છે પર્યાય, તો એ અશુદ્ધ પર્યાય છે, એ વિકારી વિભાવ ભાવ છે અને કર્મબંધનું કારણ છે, પણ એ છે કોના? એ એના જ છે. એટલે એ બંને પ્રકાર જે એ બંને વસ્તુના ધર્મ છે, એટલે કે એ શુદ્ધ ભાવે પરિણમન કરવું એ અને એવા વિભાવ ભાવે પરિણમન કરવું એવો પણ વસ્તુમાં ધર્મ છે, એટલે એવી યોગ્યતા પડી છે, એટલે વસ્તુનું સત્વ છે, એ વસ્તુનું સત્વ છે. અને અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, બસ એટલો એમાં ફેર છે. અશુદ્ધતા થવાનું કારણ પરદ્રવ્યનો સંયોગ, એટલે પર તરફ દ્રષ્ટિ કરતા એ પર્યાય જે થઈ એ પરને જાણવા તરફ વળી અને એમાં એ પર તરફનું એકત્વ કરે કે પર તરફ મમત્વ કરે, જે કંઈ કરે છે તેને લીધે થઈને એ ભાવ આખો વિકારી ભાવ છે, એ વિભાવ ભાવ છે. પણ એ ભાવ છે કોનો? એ ભાવ છે તો આત્માનો છે, એ આત્માનો જ ભાવ છે. એટલે એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, બસ એટલો એમાં ફેર છે, પણ છે તો એ આત્માની જ, એમ અહીંયા આપણને જાગૃત કરે છે. એટલે કે આપણને સ્વચ્છંદ ના આવી જાય કે વસ્તુ છે તે શુદ્ધ જ છે અને મારે હવે કંઈ કરવા પણ છે જ નહીં, પર્યાયમાં અશુદ્ધતા છે જ નહીં, એવું સ્વચ્છંદપણું ના આવી જાય. એટલા માટે અહીંયા એ સ્પષ્ટતા કરી લીધી છે કે બંને વસ્તુ છે, એ બંને વસ્તુ જે છે શુદ્ધતા અને અશુદ્ધતા એ બંને એ વસ્તુના ધર્મ છે. એટલે ભગવાન આત્મા છે એના એ ધર્મ છે. જો ગુણ નહીં, ધર્મની વાત કરી છે, ધર્મને ગુણમાં ફેર આપણે અગાઉ કરી ગયા છીએ. એ ધર્મ છે, એવી યોગ્યતા છે એ જીવની છે, વિભાવ ભાવે પરિણમવાની યોગ્યતા પણ જીવની છે. એટલે અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એટલો ફેર છે, અને જ્યારે શુદ્ધતા છે એટલે કે શુદ્ધ નિર્મળ પર્યાય જે થઈ જાય છે એ પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય થાય છે, એના સંયોગથી થાય છે, ધ્રુવ તરફ ઢળવાથી એ શુદ્ધતા થાય છે. એટલે અશુદ્ધ નયને અહીં હે કયો છે, કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે એટલે જ્યારે શુદ્ધ નયની મુખ્યતાથી વાત જે કરી છે તો એનું કારણ એ છે કે એનો સંસાર મટે. જ્યાં સુધી એ પરના લક્ષ્ય પરના ભાવે વિભાવ ભાવે પરિણમી રહ્યો છે ત્યાં સુધી એને કર્મબંધન થાય છે અને એ ચાર ગતિમાં એને રખડવું થાય છે. એટલે હવે એને ત્યાંથી છૂટવું છે, ત્યાંથી છૂટવું છે તો પછી એની દ્રષ્ટિ એને સ્વરૂપ તરફ કરવી પડે અને આત્મા તરફ દ્રષ્ટિ કરે તો જ શુદ્ધ નિર્મળ પર્યાય થાય. આત્મા તરફ દ્રષ્ટિ કર્યા વિના શુદ્ધ નિર્મળ પર્યાય થાય જ નહીં. એ વિભાવ ભાવમાં અશુભ કે શુભ પર્યાય થાય અને શુભ અશુભ પર્યાયને કારણે તો સંસારમાં રખડવું જ થાય. એટલે શુદ્ધ પર્યાય ક્યારે થાય, કઈ રીતે થાય, તો કે શુદ્ધ પર્યાય તું તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર, જે દ્રવ્ય શુદ્ધ છે નિર્મળ છે એના તરફ દ્રષ્ટિ કરી અને એની સન્મુખ થાય ત્યારે તને એ દ્રષ્ટિમાં આવે અને એ વખતે એ પર્યાય જે થઈ તે શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, એ વખતે તું ભગવાન આત્મા તને પોતાને દ્રષ્ટિમાં આવ્યો, તારા જ્ઞાનની પર્યાય જે થઈ એમાં તને તારા સ્વરૂપનું જ જ્ઞાન થયું, એટલે એમ તું જ્ઞાતા થયો. કોનો જ્ઞાતા થયો, કે તારા સ્વરૂપનો જાણનારો જ્ઞાન કરનારો જ્ઞાયક ભગવાન આત્મા એમ તું જ્ઞાતા થયો. જ્ઞાતા થયો ત્યારે એ જ્ઞાન કરનારો પણ તું છો અને તને તારું પોતાનું જ જ્ઞાન થાય છે, એટલે એ જ્ઞાનની પર્યાય જે છે તે શુદ્ધ પર્યાય થઈ. અને આવું શુદ્ધ પર્યાયનું થવું એ ધ્રુવ તરફ દ્રષ્ટિ કરતા, ત્રિકાળી નાયક દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા જ થાય. એટલા માટે ત્યાં દ્રષ્ટિ કરાવવી છે, એટલે એવા દ્રષ્ટિના વિષયને જણાવવો છે. એટલે અહીંયા ગાથામાં એ વાત આવી કે ભગવાન આત્મા જે છે તે શુદ્ધ છે નિર્મળ છે, એ ત્રિકાળ ત્રણેય કાળે હંમેશા એ જાણનારો 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 જ્ઞાયક છે તે શુદ્ધ જ છે એમ કહેવામાં આવ્યું. ત્યાં પેલી પર્યાય જે છે, વર્તમાન પર્યાય છે, મનુષ્યની પર્યાય છે કે તિર્યંતની પર્યાય છે, એ બધી પર્યાયોને ગૌણ કરી દીધી છે. એમ નથી કે એ પર્યાયો છે જ નહીં, અને ત્રણેય કાળે ભગવાન આત્મા એ શુદ્ધ જ છે, જાણનારો જ છે, બીજું કંઈ નથી એમ નહીં. પર્યાય તો છે જ, વર્તમાનમાં એ પર્યાય તો છે, પણ એ પર્યાયને ગૌણ કરી દીધી. અને અહીંયા એ ગૌણ કરેલી પર્યાયની પાછી આપણને યાદ અપાવી કે જો ભાઈ તું ભૂલી નહીં જતો, તારી વર્તમાન પર્યાય અત્યારે જે છે એ અત્યારે મલિન તો છે જ, પણ તારી દ્રષ્ટિ હવે જો આત્મા તરફ કરાવવી છે તો તને એ મલિનતાની યાદ અપાવવી નથી અને એક વિશ્વાસ અપાવવો છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે ત્રણેય કાળે એવું જ રહ્યું છે અને મૂળ દ્રવ્ય જે છે એ કોઈ રીતે મલિન થયું નથી, એ બધી પર્યાયોમાં છે, એ બદલાતું છે, એટલે મૂળમાં એવું ને એવું શુદ્ધ દ્રવ્ય તારું ત્રિકાળ એમ જ રહ્યું છે, તો તું એની પ્રાપ્તિ કરી લે, એને તું પ્રાપ્ત કરી શકે એવો છો. એટલે ત્યાં દ્રષ્ટિ કરાવવી છે એટલા માટે આમ કહેવામાં આવ્યું. પણ તું યાદ રાખ કે વર્તમાનમાં જે તારી પર્યાય છે એ મલિન પર્યાય છે, વર્તમાનની પર્યાય મલિન છે, એટલે પર્યાય મલિન છે જ નહીં એમ તું નહીં માનતો, એ વાત અહીંયા કરે છે. કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે, એટલા માટે તને આ શુદ્ધ નયનો ઉપદેશ આપ્યો. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી, એ વસ્તુ છે જ નહીં એમ નહીં માનવું. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે, મિથ્યાત્વ આવે છે. અને એટલે સુધી કે કેટલીક વખત તો એવું થઈ જાય છે કે નિશ્ચય આભાસી પણ આવી જાય કે હું તો શુદ્ધ જ છું, મારે કંઈ કરવાનું છે જ નહીં. અમે તો બધું ખાઈએ, બધું પીએ, બધું બરાબર, કેમ કે બધું જે કરવાનું છે આત્મામાં છે, આત્મા તો શુદ્ધ જ છે, એટલે એમાં તો એ પ્રમાદમાં પડી જાય છે. એટલે એમ કહે છે કે એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. માટે સ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્યાદવાદનું શરણ લઈ એટલે અપેક્ષા સમજીને, એ કથન કઈ અપેક્ષા એ કરવામાં આવ્યું છે એને બરાબર સમજીને એ શુદ્ધ નયનું કથન છે તો એ સ્વીકારવા યોગ્ય છે, એનું આલંબન લેવા જેવું છે અને એ દ્રષ્ટિનો વિષય દર્શાવનાર છે, એ જ ઉપાદેય છે એમ લેવું. અને જે વ્યવહાર જે દર્શાવવામાં આવ્યો, પર્યાયની જે વાત આવી, એને એ વખતે ગૌણ કરી છે, કેમ કે દ્રષ્ટિનો વિષય એ ધ્રુવ છે, એ પર્યાય નથી. આમ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થાય પછીની વાત જુદી છે. એટલે કહે છે કે સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ આલંબન નથી રહેતું. પૂર્ણતા જયારે પ્રગટ કરે છે ત્યાર પછી તેને કોઈ નયનું આલંબન રહેતું નથી, કોઈ નયની દ્રષ્ટિ રહેતી નથી. એ પોતે ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં એક રૂપ થઈ જાય છે. જે વસ્તુ સ્વરૂપ છે તે છે, એ પ્રમાણ દ્રષ્ટિ છે. એટલે જયારે આપણે દ્રવ્યને પણ લઈએ અને પર્યાયને પણ લઈએ તો એ દ્રષ્ટિનો વિષય જે છે એ પ્રમાણનો વિષય છે, એમાં પ્રમાણ દ્રષ્ટિ છે બંનેને આપણે જયારે લઈએ છીએ ત્યારે. પણ જયારે પોતે સ્વરૂપમાં જવું છે ત્યારે તો શુદ્ધ નયનો વિષય એવું જે દ્રવ્ય ત્રિકાળ જે છે જેમાં ગુણગુણીનો પણ ભેદ નહીં, પર્યાયનો તો ભેદ નહીં પણ ગુણગુણીનો પણ ભેદ નહીં, એવા નાયક ત્રિકાળ નાયકનું જ આલંબન હોય અને એનું ફળ જે છે તે જ વિતરાગતા છે. એટલે આવો નિશ્ચય આ પ્રમાણે કરવો. હવે આ સંબંધીમાં થોડીક ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી છે એ આપણે અત્યારે લઈએ, પ્રવચન રત્નાકરમાંથી એ પણ આપણે લઈએ છીએ. કે જુઓ અહીંયા પાના નંબર 106 કોમ્પ્યુટરમાં ગોટું પેજ નંબર 106 અને એમાં પુસ્તકમાં 95 એમાં અહીંયા એક વાત સરસ મૂકી છે ગુરુદેવે કે પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ તે પરભાવ છે. અહીંયા પાના નંબર 106 ઉપર ત્રીજો પેરેગ્રાફ છે. પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ તે પરભાવ છે, એ તો આપણે જાણીએ છીએ. રાગ આદિ જે વિકાર થાય તે પરભાવ છે, એ પણ વાત બરાબર છે. અને પછી કહ્યું છે કે જે નિર્મળ પર્યાય થાય તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય. નિર્મળ પર્યાય એટલે સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય જે છે એ નિર્મળ પર્યાય છે. એ પર્યાય જે છે એને પણ પરભાવ કહી દીધો. શા માટે એવો પરભાવ કહી દીધો હશે? કેમ કે એના તરફ લક્ષ જાય છે ને, એ શુદ્ધ પર્યાય તરફ લક્ષ જાય છે તો પછી ભગવાન આત્મા તરફ લક્ષ રહેતું નથી. એ પર્યાયને યાદ કરવાથી આત્મામાં જવાતું નથી, એના તરફ લક્ષ થતું નથી. તમને એક વખત સમ્યક દર્શન થયું છે અને સમ્યક દર્શનની પર્યાય ને તમે યાદ કરો છો તો કે આત્મામાં જવાશે એમ નહીં થાય. ત્યારે પણ દ્રષ્ટિમાં તો ધ્રુવને જ લેવાનું છે, પર્યાયને નથી લેવાની. સમ્યક દર્શન થયું છે અને સમ્યક દર્શનની પર્યાય છે એને સ્મરણમાં રાખવાથી આત્મામાં નહીં જવાય. એ શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, એને સ્મરણ કરવાથી આત્મામાં નહીં જવાય. આત્મા તરફ જ દ્રષ્ટિ કરવી, એટલે આત્મા તરફ એટલે ક્યાં દ્રષ્ટિ કરવી એ અહીંયા દર્શાવવામાં આવે છે કે ત્રિકાળ જે વસ્તુ રહેવાવાળી છે, જે ક્યારેય બદલાતું નથી એવું જે ધ્રુવ, એની સન્મુખતા કરવી. એટલા માટે અહીંયા અપેક્ષાથી એ નિર્મળ પર્યાય જે છે એને પણ અહીંયા પરભાવ કહી દીધો. અહીંયા અપેક્ષા સમજવાની, પરભાવ અહીંયા કહેવાનું કારણ બીજું છે કે દ્રષ્ટિનો વિષય ત્રિકાળ જે છે તે બતાવવો છે, એટલા માટે અહીંયા આ વાત કરવામાં આવી છે. હવે આપણે એના પછી જે આગળની જે વાત છે એમાં જઈએ આપણે. આ બીજું બધું આપણે કર્યું છે, હવે પાના નંબર 116 ઉપર જઈએ આપણે. ગુરુદેવે ત્યાં ઘણી સુંદર વાતો જે કરી છે એ આપણે લઈએ. પાના નંબર 116 ઉપર પ્રવચન રત્નાકરમાં પાના નંબર 116 એમાં બીજો પેરાગ્રાફ ત્યાંથી આપણે લઈએ છીએ. આખો બધો સરવાળો આવી જાય છે એવી વાત છે. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. જે આજે આપણે ભાવાર્થમાંથી જે વાત કરી છે એ વાતને આપણે અહીંયા લઈ રહ્યા છીએ. શું કહ્યું કે અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ, આકાશના ફૂલ કહીએ એટલે કોઈ ફૂલ હતા જ નથી, તે કોઈ વસ્તુ ધર્મ સર્વથા નથી એમ ન સમજવું. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. જેમ આકાશમાં ફૂલ નથી તેમ જીવની અવસ્થામાં અશુદ્ધતા છે જ નહીં એમ નથી. જીવની અવસ્થામાં અશુદ્ધતા તો છે. મુખ્ય ગૌણ કરીને સત્યાર્થ અસત્યાર્થની વ્યાખ્યા કરી છે કે શું સાચું છે, ક્યાં દ્રષ્ટિ કરવી છે એને મુખ્ય કરો, અને જ્યાં દ્રષ્ટિ નથી કરવી, જે બદલાતી વસ્તુ છે એને ગૌણ કરીને એને અસત્યાર્થ કહ્યું. પણ એ અપેક્ષાથી અસત્યાર્થ કહ્યું, એમ નથી કે છે જ નહીં, અથવા તો એને અભાવ કરીને કાઢી નથી નાખ્યું, એને ગૌણ કરી અને દ્રષ્ટિને મુખ્ય દ્રવ્ય તરફ લઈ ગયા છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે ત્યારે પર્યાયને ગૌણ કરી છે, પર્યાયને અભાવરૂપ નથી કરી. પર્યાયનો અભાવ હોય જ નહીં, પર્યાય તો છે. એટલે અહીંયા કહે છે કે મુખ્યને સત્ય કહી અને ગૌણને અસત્ય કહેલ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા નથી એવું નથી. અશુદ્ધતા પર્યાય ધર્મનું સત્વ છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય સત્ય છે. પર્યાય તો છે જ ને, દ્રવ્ય ગુણ અને પર્યાય મળીને તો આત્મા છે. માટે અશુદ્ધતા સર્વથા અસત્યાર્થ ન સમજવી એ હોય છે. એમ સર્વથા જો એકાંત લેવામાં આવશે તો શું થશે? એમ એકાંત સમજતા મિથ્યાત્વ રહી જશે. સ્વભાવ દ્રષ્ટિની મુખ્યતામાં વિકારને અસત્યાર્થ કયો, તે પર્યાયને જોતા સત્યાર્થ છે. એટલે પર્યાય અપેક્ષા એ તો એ વસ્તુ છે નથી એમ નથી, પણ આપણે એ જોઈતી નથી, આપણે આત્મા તરફ દ્રષ્ટિ કરવી છે ત્યારે એ વસ્તુ જોઈતી નથી, એટલે આપણે ગૌણ કરી છે. પર્યાયમાં જો વિકાર નથી, જો એમ માની લેવામાં આવે કંઈ છે જ નહીં, મારે ભગવાન આત્મા શુદ્ધ જ છે, નિર્મળ જ છે, અમારે બીજું કંઈ નથી, એમ જો માની લેવામાં આવશે તો શું થશે? પર્યાયમાં જો વિકાર નથી એમ માની લઈએ તો શું થશે? તો પછી દુઃખ નથી અને સંસાર પણ નથી. અને પછી સંસાર નથી તો પછી સંસારને ટાળવાનો ઉપાય પણ કેમ કરે? એ કરવાની જરૂર પણ હોય નહીં. માટે પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણવું, સર્વથા એકાંત ન માનવું, અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે પર્યાયને ગૌણ કરી છે. આ વાત અહીંયા કરી છે. હવે આગળ પણ વાંચીએ આપણે, એટલે આ ગાથા આપણે આખી પૂરી કરીએ પછી. માટે સ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. પહેલી વાત, શુદ્ધ નયનું આલંબન લેવાનું, શુદ્ધ નયનું આલંબન સ્વીકારવું. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ્ય છોડવું. આ બીજી વાત, પર્યાયમાં અશુદ્ધતા છે એ તો સ્વીકારવી, પણ એનું લક્ષ્ય છોડવું. હું ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ છું એમ લેવું. વર્તમાન પર્યાય મારી મલિન છે તો છે, પણ એ કંઈ કાયમ રહેવા વાળી નથી, એ ક્ષણિક છે એમ કરીને એનું લક્ષ્ય છોડવું. અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. અને એમ કરતા શું થાય? તો કે તેથી રત્નત્રય ધર્મ પ્રગટ થાય છે. રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. કેવી રીતે? એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો, એનું અવલંબન લેવું. એમ કરતા, એના તરફ દ્રષ્ટિ કરતા, એને પોતાના જ્ઞાનનો વિષય બનાવતા, એનું જ જ્ઞાન કરતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જતા, જ્ઞાનની પર્યાયને એ તરફ ઢાળતા, એની સન્મુખ થતા, એના મય થતા, એનો અનુભવ કરતા, આવા રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય છે. એ પણ રત્નત્રય ની પ્રાપ્તિ થાય છે એ પણ ખરેખર તો શું છે, એ નિર્મળ શુદ્ધ પર્યાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે પોતાની જ ભૂલથી છે, રાગ પણ પરિણમે તે પોતાનો પર્યાય ધર્મ છે. ધર્મ એટલે અહીંયા મોક્ષ માર્ગરૂપ ધર્મની વાત નથી, અશુદ્ધતાની વાત અહીંયા ચાલે છે. એટલે પોતે પોતાની એવી યોગ્યતા છે, પરિણમે છે રાગરૂપે એ પોતાની એ યોગ્યતામાં એ પોતાની ખરેખર તો પુરુષાર્થની નબળાઈ છે. અશુદ્ધતા પોતાની પર્યાય ધારી રાખેલ છે તેથી તે પર્યાય ધર્મ છે એમ કહ્યું છે. આમ સ્યાદવાદનું શરણ લઈને એટલે કે જ્યાં જેવી અપેક્ષા છે તેનું યથાર્થ જ્ઞાન કરીને શુદ્ધ નયનું આલંબન કરવું, આ ઉપદેશ છે. આ જ વાત સ્વીકારવાની છે અને પછી સ્વરૂપની પ્રાપ્તિ થયા પછીથી શુદ્ધ નયનું પણ આલંબન રહેતું નથી, એ વાત આપણે અહીંયા કરી ગયા છીએ. એટલે જ્યાં પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય, પૂર્ણ વિતરાગતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય, ત્યાં પછી શુદ્ધ નયનું આલંબન પૂરું થઈ જાય છે, પછી આલંબન કરવાનું પ્રયોજન રહેતું નથી. જે વસ્તુ સ્વરૂપ છે તે છે એ પ્રમાણ દ્રષ્ટિ છે. દ્રવ્યનો સંપૂર્ણ આશ્રય લઈને કેવળ જ્ઞાન થયું ત્યાં આત્માનું પ્રમાણ જ્ઞાન થઈ ગયું અને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ એટલે આ પ્રમાણે એવો નિશ્ચય કરવો. તો આ રીતે અહીંયા આપણે આ છઠ્ઠી ગાથા જે છે એ પૂરી કરીએ છીએ. ગુરુદેવે એક છેલ્લી વાત કહી છે એ પણ આપણે આગળ લઈ લઈએ કે શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક છે. શુદ્ધ નયથી જોવા જઈએ તો આત્મા જ્ઞાયક છે એટલે આત્મા જે એક ચૈતન્ય ચૈતન્ય સામાન્ય એક રૂપ અભેદ ધ્રુવ સ્વરૂપ છે તે જ્ઞાયક જ છે, એ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એના બધા ચૌદે ગુણસ્થાનના ભેદ વગેરે જે છે એ એમાં છે જ નહીં, એ એકમાત્ર જ્ઞાયક છે, એ દ્રષ્ટિ અપનાવવી. તો હવે આગળ અહીંયા વાત કરે છે, હવે સમયસારમાં આપણે જઈએ કે અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે શું એ આપણે કરી ગયા છે. ગુણસ્થાનની પરિપાટીમાં છ ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે અને સાતમાંથી માંડી અપ્રમત કહેવાય છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નયની કથનીમાં છે. શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક છે. હવે અહીંયા કહે છે સાતમી ગાથા શરૂ કરતા પહેલા કે હવે પ્રશ્ન થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર, શું કહે છે, દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા. એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે અને આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. પ્રશ્ન અહીંયા શું કર્યો છે સમજાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ધર્મ ગુણ છે, આત્માના ગુણો છે, ધર્મ કહેતા ગુણો છે, અને એની જે પર્યાય જે થાય છે એ શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે જે નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે એને આપણે રત્નત્રય કહીએ છીએ, એની પ્રાપ્તિ થાય છે. પણ એ ત્રણ જે કયા, એ ત્રણ તો ભેદથી કહેવામાં આવ્યા. દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ જે કહેવાય તો ભેદથી કહેવામાં આવ્યા, અને જો એ ભેદરૂપે કહેવામાં આવે તો પછી ભેદરૂપ ભાવથી તો આત્માને અશુદ્ધપણું આવે છે. તો એની સ્પષ્ટતા અહીંયા કરી છે, એ પ્રશ્નરૂપે લઈ અને પછી ગાથા કહેવામાં આવી છે. સાતમી ગાથા જે છે અહીંયા કહે છે કે વ્યવહારેણ દિશ્યતે જ્ઞાનીન ચરિત્રમ દર્શન જ્ઞાનમ ન અપિ જ્ઞાનમ ન ચરિત્રમ ન દર્શનમ જ્ઞાયક શુદ્ધ. તો સાતમી ગાથા બોલો.
ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે.
સાતમી ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાની એટલે જ્ઞાનીને ચરિત્રમ દર્શનમ જ્ઞાનમ, ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારણ એટલે વ્યવહારથી ઉપદિશ્યતે કહેવામાં આવે છે. જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાનમ અપી ન એટલે જ્ઞાન પણ નથી, ચારિત્રમ ન ચારિત્ર પણ નથી અને દર્શનમ ન એટલે દર્શન પણ નથી જ્ઞાની તો એક જ્ઞાયક શુદ્ધ એટલે કે શુદ્ધ જ્ઞાયક જ છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. અહીંયા શું કહ્યું કે જ્ઞાનીને આ ત્રણ ભાવ જે કહેવામાં આવ્યા તો એ પ્રમાણે જ્ઞાનીનું સ્વરૂપ જે કહ્યું છે એ વ્યવહાર છે. ભેદ કરીને જે કહેવામાં આવ્યું છે એ વ્યવહાર છે. નિશ્ચયથી તો એ પોતે શુદ્ધ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. આ વ્યવહાર છે કહ્યું એટલે એમાં એ વાત આવી જાય કે એ ભેદ કરીને કહેવાનું કારણ સમજાવવા માટે જ હોઈ શકે, બીજું કંઈ હોઈ શકે નહીં. ભેદ કરીને કહેવાનું કારણ શું હોઈ શકે તો કે એ અખંડ સ્વરૂપ જે છે એને સમજાવવું છે ને, એટલે સમજાવવા માટે એ કહેવામાં આવ્યું હોય, બીજો કોઈ એનો આશય હોઈ શકે નહીં. એટલે એવો વ્યવહાર કહેવામાં આવ્યો હોય દર્શન જ્ઞાન ચારિત્રનો. કોઈ પણ વ્યવહાર જે છે એની પાછળનો આશય શું છે, એ ઉપાદેય છે એટલા માટે કહેવામાં આવે છે? ના, એમ નથી. એક સ્પષ્ટતા કરવા માટે વ્યવહારથી કથની કરવામાં આવી છે અને એને ઉપાદેય માની અને જે જીવ નિશ્ચયને છોડે છે એ ક્યારેય સ્વરૂપની પ્રાપ્તિ કરતો નથી, એને તો ક્યારેય સમ્યક દર્શન થતું નથી. એટલે વ્યવહારને વ્યવહાર સમજવો અને નિશ્ચયને નિશ્ચય સમજવો અને શુદ્ધ નયનો વિષય જે છે એને જ અપનાવવો, એને જ આદરણીય સમજવો, એ વાત દરેક વખતે રહે છે. દ્રવ્યાનુયોગના ગ્રંથમાં રહે છે અને બીજે પણ ગમે ત્યારે જયારે વાત ચાલતી હોય ત્યારે પણ એ વાત તો એમ જ રહે છે કે નિશ્ચય જે છે તે આદરવા લાયક છે અને વ્યવહાર છે તે જાણવા લાયક છે. એટલે અહીંયા પણ એ વ્યવહારથી કહેવામાં આવે છે એનો અર્થ જ એ છે કે એ કોઈક અપેક્ષાઓથી કહેવામાં આવ્યું છે. પણ એથી કરીને એમ નથી બનતું કે ભગવાન આત્મા જ્ઞાની જે છે એ ત્રણ ભાવે, જુદા જુદા ત્રણ ભાવે, ત્રણ પ્રકારે છે એમ નથી. એ ભેદરૂપ છે એમ નથી. શ્રદ્ધા એવી ભેદરૂપ શ્રદ્ધા આત્માની હોય જ નહીં. આત્માની શ્રદ્ધા તો અભેદ રૂપ જ હોય, એમાં કોઈ ભેદ હોઈ શકે જ નહીં. ગુણ અને ગુણીનો ભેદ પણ એમાં હોય નહીં. ગુણ આત્માના જ છે અને એને ધરનારો ગુણી એમ જ્યારે લેવામાં આવશે તો એવો દ્વેષ થશે. બે બે થયા અને બે થતા દ્રષ્ટિમાં શું આવશે? પછી દ્રષ્ટિ સ્થિર નહીં થઈ શકે. એટલે એવો દ્વેત સમજાવવા માટે શાસ્ત્રમાં કરવામાં આવ્યો હોય અને શાસ્ત્રમાં જે કંઈ લખાણ જે છે તે માહિતીરૂપ જે બધું જે છે એ બધું વ્યવહાર છે. કઈ અપેક્ષાએ? કે અખંડ એક ભગવાન આત્મા છે એની અપેક્ષાએ આ બધું ભેદરૂપ કહેવામાં આવ્યું, એટલે એ વ્યવહાર જ છે. આ વાત અહીંયા આ ગાથામાં અહીંયા કરવામાં આવી છે. આપણે ટીકા લઈએ. સાતમી ગાથાની ટીકા અહીંયા કહે છે કે આ જ્ઞાયક આત્માને, પેલું શરૂઆત જ એ રીતે કરી કે આત્મા કેવો કહી દીધો. જો અહીંયા આ જ્ઞાયક આત્માને, આત્મા જ્ઞાયક જ છે, એ જ્ઞાન કરનારો છે, ત્રિકાળ ત્રણે કાળ જ્ઞાન કરનારો જ છે. છઠ્ઠી ગાથામાં જે વાત લીધી છે એ વાતને અહીંયા તો રાખી જ છે કે જ્ઞાયક જ છે, એ જ્ઞાતા જ છે. અને જે રીતે છઠ્ઠી ગાથામાં આપણે જ્ઞાયકને સમજ્યા છીએ એવો જ એ જ્ઞાયક છે. ત્રણેય કાળ એ જ્ઞાયક જ રહ્યો છે, જ્ઞાન કરનારો જ છે. એટલે આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. એટલે શું કહેવું છે કે આ જ્ઞાયક આત્માને બંધ અને પર્યાય, એટલે કર્મ બંધ છે અને બીજી એની પર્યાયો સમય સમય થતી પર્યાય, કર્મ ઉદયમાં આવે છે અને કર્મના ઉદયને કારણે એની સાથે જોડાવાથી એને વિભાવરૂપ પરિણમન થાય છે, અશુદ્ધ પર્યાયો થાય છે. એ બધું અશુદ્ધપણું તો એનાથી દૂર છે, જુદું છે, એ તો વાત બરાબર જ છે. એટલે આજે આપણે પેલા ત્રણ ભાવની વાત કરીને એ કર્મની વાત પણ કરી, એટલે કર્મ તો એનાથી જુદા છે, એ ભાવ કર્મ ભાવ તો જુદો છે અને એનું વિભાવરૂપ પરિણમન જે કર્મના ઉદય સાથે જોડાતા થાય છે તે એ પણ એનાથી જુદું છે. પણ એટલું જ નહીં, પણ આ દર્શન જ્ઞાન અને ચારિત્ર જે છે ને એ પણ એનાથી એવા ભેદની વાત કરી છે, એ પણ એના ભેદની દ્રષ્ટિએ જોઈએ તો એ ભેદરૂપ થી જુદા છે એટલે એ પણ એનામાં નથી. ભેદની અપેક્ષા હતી. દર્શન જ્ઞાન ચારિત્ર એ ગુણ તરીકે આત્મામાં પડ્યા છે, પણ એવો ગુણ અને ગુણીનો ભેદ એમ નથી, એટલે એવો વિદ્યમાન પણ નથી કે આ નાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી, એટલે કે અંદર ગુણ નથી એમ કહેવાનો આશય નથી, પણ એવું ભેદરૂપ હોવું નથી. કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી. કારણ શું આપે છે? આમ કહેવાનું કારણ શું આપ્યું છે કે આત્મા જે છે તે તો અનંત ધર્મવાળો, એટલે કે અનંત ગુણ અને ધર્મવાળો છે, પણ એ એક રૂપ છે. એવા એક રૂપ આત્માનો જેને ખ્યાલ નથી, જે એમાં નિષ્ણાત નથી, એટલે એનો જેણે અનુભવ કર્યો નથી. અનંત ધર્મવાળું આ જીવ દ્રવ્ય એ એક રૂપ છે, અનાદિથી એવું ને એવું શુદ્ધ નિર્મળ છે, એમાં અનંત ગુણ છે અને એના ગુણની પર્યાય છે, એક સમયમાં અનંત પર્યાય છે અને એ પર્યાયના ઉત્પાદ વ્યયને ધ્રુવ છે. આવું સ્વરૂપ જે છે એ બધી વાત આપણે કરીએ છીએ, પણ એ બધું જે છે છતાં પણ એ તો એક રૂપ જ છે. પણ એવા એક રૂપ અનેક ધર્મોને, અનંત ધર્મોને, અનંત ગુણોને, અનંતી પર્યાયોને જે ધારી નાખનાર જે ધર્મી છે એનો જેને અનુભવ થયો નથી એવાને સમજાવવું કઈ રીતે? એવું જેને ખ્યાલમાં આવ્યું જ નથી કે આ આત્મામાં અનંત ગુણ છે તો એને સમજાવવું કઈ રીતે? એટલે જેને એવા ધર્મીની શ્રદ્ધા નથી, એવા ધર્મીનો હજી વિશ્વાસ બેઠો નથી, એ ધર્મીને એને બરાબર જાણ્યો નથી, ધર્મીના સ્વરૂપને એને પકડ્યું નથી, અનુભવ થયો નથી ને, તો એને સમજાવવું છે, એટલા માટે આ વાત લીધી છે એમ કહે છે. કારણ કે અનંત ધર્મવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજન લીધો છે. પાછો અહીંયા ગમે તેની વાત નથી લીધી, નિકટવર્તી શિષ્યજન લીધો છે, એટલે કે જે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ કરી રહ્યો છે તેવો. ગમે તેની વાત નથી લીધી, જે પોતે આ માર્ગમાં આવ્યો છે અને જે હજી એવા પોતાના સ્વરૂપમાં હજી નિષ્ણાત નથી થયો, એવા એક રૂપ ધર્મી આત્મામાં પોતે નિષ્ણાત નથી થયો એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા એને, ધર્મીને એટલે ભગવાન આત્માને જયારે ઓળખાવવો છે, ભગવાન આત્માની ઓળખ આપવી છે, ભગવાન આત્મા કોણ છે એ વાતની સમજ આપવી છે. કોને સમજ આપવી છે? શિષ્યને, નિકટવર્તી શિષ્યને, જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને જે આવા અનંત ગુણો વાળા ભગવાન આત્માને એ અનુભવ સહિત જાણીને નિષ્ણાત નથી થયો, એટલે એને ઓળખાવવો છે. તો એવા ધર્મીની ઓળખ આપવા માટે, એવા ધર્મીનું સ્વરૂપ જણાવવા માટે આવા ભેદ કરીને વાત કહેવામાં આવી છે એમ અહીં આચાર્ય ભગવાનનું કહેવું છે. એટલે કહે છે કે જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. શું કહે છે? કે આ ધર્મીને ઓળખાવવો છે, એટલે આત્માને ઓળખાવવો છે, તો ઓળખાવવા માટે થઈ અને ઓળખાવનારા કેટલાક ગુણોની વાત કરવામાં આવે. એને ઓળખાવવો હોય તો એના સંબંધી જયારે વાત કરવી પડે ને, તો એ આત્માને, એ ધર્મીને ઓળખાવવો છે તો એના ગુણોની વાત કરવામાં આવે તો એને કેટલાક એના ગુણો દર્શાવવામાં આવે છે, ત્યારે એને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એ ધર્મી એટલે કે જ્ઞાની ને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. એવો ઉપદેશ કરતા આચાર્યોનો વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પણ અહીંયા વચમાં એક વાત લીધી છે, એ હવે આપણે સાથે જોડીએ કે જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવી અને આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ખરેખર એવા ભેદ છે નહીં. ધર્મી અને ધર્મ, ધર્મ ધર્મ કયા? આ અનંત ગુણો જે છે એ કોના છે? ધર્મ એ ધર્મીના ધર્મ, જેને ધારીને એક એક ભાવે એક રૂપે જે આ ધર્મી ભગવાન આત્મા રહ્યો છે એ અભેદ છે. એમાં કોઈ ભેદ પડતા જ નથી. એક એક ગુણ આમ મૂકવા જાઓ ને એમ કઈ દેખાતું નથી. પ્રભુ આપણે પણ આ વાતને બરાબર સમજવાની છે કે અનંત ગુણ કહીએ છીએ તો અનંત ગુણ ક્યાં છે? આત્માના પ્રદેશ કહીએ છીએ તો આત્માના પ્રદેશ કઈ રીતે છે? ઘણાના મનમાં એમ કલ્પના હશે, ઘણાના મનમાં એવી કલ્પના હશે, સાયન્સમાં ભણ્યા હશે એટલે એમને પેલા સેલ્સ જોયા હોય ને, તો એક સેલની જોડે બીજો ત્રીજો ચોથો એમ બધા કેટલા બધા સેલ્સ દેખાય. આપણે કોઈ પણ સેક્શન લઈએ અને સેક્શનને પછી આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને દેખાય. એટલે કે પ્રદેશ આ રીતે એમ સમજતા હશે. ના, એમ નથી. એમ અસંખ્ય પ્રદેશ નથી, એ એક જ છે, એ એક રૂપ છે. પણ પ્રદેશ જે છે એ તો માપની અપેક્ષાએ પ્રદેશ કહેવામાં આવે છે, એ પરિમાણની અપેક્ષાએ એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા જે જીવ છે, અસંખ્ય પ્રદેશી જીવ એમ પરિમાણ માપવાની અપેક્ષાએ કહેવામાં આવે છે. એમ નથી પેલા સેલ એક સેલની જોડે બીજો સેલ, એટલે એક સેલ એટલે એક પ્રદેશ, બીજો સેલ એટલે બીજો પ્રદેશ, એમ નથી. અને એ જ રીતે ધર્મોની વાત કરીએ, ગુણોની વાત કરીએ તો એ દરેક ગુણ જેટલા ગુણ છે તેટલા બધા જ અનંત ગુણ છે. તે અનંત ગુણ બધા જ એ આત્માના બધા જ પ્રદેશોમાં છે. કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં એક પણ ગુણ ઓછો હોય, એમ નથી. અને એને માટે આપણે ઉદાહરણ આપીએ છીએ, સાકરનું ઉદાહરણ આપીએ છીએ કે સાકરમાં સફેદી, સાકરની સફેદી અને મીઠાશ એ સાકરના કયા ભાગમાં નથી? કોઈ પણ કણ લો, ઝીણામાં ઝીણો કણ લો તો દરેક કણ જે છે એમાં મીઠાશ પણ છે અને સફેદી પણ છે. એ રીતે આત્માના બધા જ પ્રદેશોમાં અસંખ્ય પ્રદેશ છે. તો અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશમાં પ્રદેશ કે એટલે પહેલી એને કલ્પના એમ આવે, પેલું સાયન્સના માઇક્રોસ્કોપમાં સેક્શન જોયા હોય એટલે એને એમ થાય કે આ સેલ્સ બધા એક સાથે જોડાયેલા છે એ રીતે બધા હશે. ના, એમ નથી. એ તો એક રૂપે જ છે, અખંડ છે. એટલે એવું એક રૂપપણું જે છે આત્માનું, એવા એક રૂપપણાની વાત કરવી છે. અને એક રૂપપણામાં જે અનંત ધર્મો જે છે, અનંત ગુણો છે અને ધર્મો પણ છે, એ બધા એમાં એક સાથે દરેકે દરેક પ્રદેશમાં એ રહ્યા છે એવું એક રૂપપણું સમજાવવું છે. કેમ સમજાવવું છે? તો કે એને હજી એ અનુભવ દ્વારા એ ખ્યાલમાં આવ્યું નથી, એને સમજાવવું પડે છે. જેને ખ્યાલ જ નથી, અનુભવ થયો જ નથી, એટલે એને સમજાવવો પડે છે. તો સમજાવવા માટે આચાર્ય ભગવાને એવા ગુણધર્મોની વાત કરી કે ભાઈ આનંદ ગુણ છે, તેમ કરીને એની મુખ્ય ગુણોની વાત કરવામાં આવી. ત્યાં એ ગુણો કઈ જુદા જુદા પડ્યા છે એમ નથી, એમાં કોઈ ભેદ રહ્યો છે એમ નથી. એટલે અહીંયા કહે છે કે જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે. એ સ્વભાવથી અભેદ છે એટલે એ ગુણ જે છે એ દ્વારા જ એ ગુણી બન્યો છે. શું કહ્યું? પ્રવચન સારમાં આ વાત આવે છે કે એ ગુણોનો પિંડ જે છે એ જ ભગવાન આત્મા, એ જ ગુણી છે. બીજું કોઈ જુદું દ્રવ્ય છે અને એમાં ગુણો રહ્યા છે એમ નથી. ગુણો દ્વારા જ એ ગુણી બન્યો છે. એટલે ગુણી અને ગુણ એમ કઈ જુદું છે જ નહીં. એટલે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, એમાં ભેદ છે જ નહીં. ગુણો દ્વારા તો એ ગુણી બન્યો છે, ધર્મી બન્યો છે, અથવા તો આત્મા બન્યો છે. આત્માનું આખું બંધારણ કઈ રીતે છે? બંધારણ એટલે ગુણોનો સમૂહ, આત્મા એટલે ગુણોનો સમૂહ. હવે એમાં ભેદ કેવી રીતે પાડો કે આ ગુણ અહીંયા અને આ ગુણ અહીંયા, જુદું કેવી રીતે પાડો? આત્મામાં બીજું કોઈ દ્રવ્ય છે જ નહીં. આત્મા દ્રવ્ય પોતે એ જ છે, ગુણોનો સમૂહ એવો ભગવાન આત્મા એ જ દ્રવ્ય છે. એટલે એમાં કોઈ ભેદ પડતો જ નથી. ગુણ અને ગુણીનો એવો કોઈ ભેદ રહ્યો જ નથી. એટલે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે. તો પણ નામથી ભેદ ઉપજાવીને, એમાં નામ એટલે સંજ્ઞા ભેદ છે કે ગુણ અને ગુણી, પછી બીજો ભેદ એ રીતે થાય છે કે ગુણ જે છે એ ગુણીમાં રહ્યા છે એટલે આત્મામાં રહ્યા છે, એમ એ રીતે ભેદ ઉપજાવીને એક ઉપદેશ કરવામાં આવે છે. અને એવો ઉપદેશ આચાર્ય ભગવાન કહે છે. અને એ જયારે એવો ભેદ કરીને ઉપદેશ કહેવામાં આવ્યો હોય તો એ વ્યવહાર છે. પણ એમ નથી કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ છે આત્મામાં, એમ નથી. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત ગુણ પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. આગળ વાત શું કરી? આગળ વાત હવે એ કરી કે પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી, અનંત પર્યાયો અહીંયા લીધી, કેમ પર્યાયો લીધી હશે? અહીંયા પર્યાયો લઈને દર્શાવવું એ છે કે અનંત ગુણો છે અને અનંત ગુણોનું પરિણમન થઈ રહ્યું છે. એ બધું અંદર એ પોતે જાણે કે પી ગયું હોય એમ એક રૂપે જ છે. એટલે કહે છે કે પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક અનુભવનારને એક રૂપે જ જે અનુભવાય છે તે એને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. હવે કાંઈકની આગળ જે વાત મૂકી છે એ પણ સાથે લઈએ કે શું કહ્યું છે કે મળી ગયેલા આસ્વાદ વાળું અભેદ એક સ્વભાવી તત્વ. કાંઈક શું છે? તો કે જે અનંત ગુણો મળી ગયેલા છે એવા આસ્વાદ વાળું અભેદ એક સ્વભાવી તત્વ, એવું જે અનુભવે છે એને તો આવું કાંઈ જુદું પડતું નથી. હવે છેલ્લી વાત લઈને પછી આજનો સ્વાધ્યાય પૂરો કરીએ એટલે આ દ્રષ્ટાંત ને આ વાત સમજાઈ જશે, પછી આવતી વખતે વધારે વિસ્તાર કરીશું. સરબત આપણે લઈએ તો સરબતની અંદર આપણે ખાંડ નાખી હોય, લીંબુ નાખ્યું હોય, ઇલાયચી નાખી હોય, કેસર નાખ્યું હોય, બદામ નાખ્યું હોય, વરિયાળી નાખી હોય, કેટલાય પદાર્થો નાખ્યા હોય, પણ જયારે એનો આસ્વાદ લઈએ ત્યારે એમાં એ એક એક કરીને આપણને કઈ જણાતા નથી. એ આસ્વાદ આવે છે તો એ એક રૂપે આસ્વાદ આવે છે. એવું ભગવાન આત્માનો જે અનુભવ થાય છે તે એક રૂપ જ અનુભવ છે. એમાં કઈ દર્શન ને આ જ્ઞાન છે ને આ ચારિત્ર છે ને આ પ્રમેયત્વ છે ને આ વસ્તુત્વ છે ને એમ કઈ ગુણો એવી રીતે અનુભવમાં આવે છે? ના, એમ નથી. એ એક રૂપે જ અનુભવાય છે. એટલે જેમ પેલું સરબત અનુભવાય છે એ રીતે આખું એક જ વસ્તુ છે, સરબત એક વસ્તુ છે. પણ એમાં ભેદ કરીને વાત કરવી હોય તો એમ કહી કે આની અંદર આટલા આટલા પદાર્થો રહેલા છે એમ આપણે જણાવીએ છીએ. તો અહીંયા પણ પ્રયોજન શું છે? તો કે પેલો નિષ્ણાત નથી એવું નિકટવર્તી શિષ્યજન છે એને સમજાવવા માટે આચાર્ય ભગવાને કૃપા કરી અને આવા ભેદ દ્વારા એ સમજાવ્યું છે. બાકી ભગવાન આત્મા તો એક જ છે, એમાં આ રીતે કોઈ ભેદ છે જ નહીં. તો આ સાતમી ગાથાની ટીકા આપણે કરી, વધારે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું અને એ પછી ધીમાવાર્થ લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
દિન રાત રહે તદ ધ્યાન.